તારીખ 6/5/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 164 અને 165 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ વચન નંબર 119
164માં પ્રશ્ન પાનું 115 દેવ શાસ્ત્ર ગુરુની ઓળખાણ અને મહિમા દ્રષ્ટિને મોડી નથી પાડતી, ઢીલી નથી પાડતી. શું પ્રશ્નમાં પૂછવા માંગે છે કે દ્રષ્ટિ છે એકલા આત્મ સ્વભાવને સ્વીકારે છે અને એનું બધું જો આત્મ સ્વભાવ પ્રતિ રહે છે. દેવગુરુ શાસ્ત્ર ને ઓળખાણ થાય ને એનો મહિમા આવે એટલે પરિણામો એ બાજુ પણ ખેંચાય છે. એટલે દ્રષ્ટિનું ખેંચાણ 100 બાજુનું, દેવગુરુ શાસ્ત્ર એમના પ્રત્યેના પરિણામોનું ખેંચાણ 4 બાજુનું. તો એક જ જીવને 100 બાજુનું ખેંચાણ અને 4 બાજુનું ખેંચાણ, એમ બે ખેંચાણ ઉભા થાય તો દ્રષ્ટિ ઢીલી ન પડે. દ્રષ્ટિનું મહત્વ વધારે છે, દેવગુરુ શાસ્ત્રના મહિમા કરતા પણ દ્રષ્ટિનું મહત્વ વધારે છે. તો દ્રષ્ટિને કાંઈ પણ પરિણામમાં ઢીલાપણું થાય એવું તો ન થવું જોઈએ ને. એમ આવું કઈ ન થાય એમ એક શંકા ઉભી કરી છે. સમાધાન, મોડી નથી પાડતી પણ દ્રષ્ટિને અભિનંદે છે. શું જે ઓળખાણ છે એ દ્રષ્ટિ પામવાનું પૂર્વ ભૂમિકા છે. દેવગુરુ શાસ્ત્ર ની ઓળખાણ થાય પછી સ્વરૂપ ની ઓળખાણ થાય છે. તું તો કારણ થયું, ઓળખાણ થઈ દ્રષ્ટિનું કારણ થયું એટલે કારણનું કારણ થયું. દ્રષ્ટિ જે દ્રષ્ટિનું કાર્ય સંપન્ન થાય એનું કારણ આ છે, એના કારણનું કારણ તો આ છે. માટે એની વિરુદ્ધ નથી જતો પણ એની ફેવરમાં જાય છે એમ કહેવું છે. દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેના પરિણામ સંક્ષિપ્તમાં એને વાત સીધી લઈ લેતા કે દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યેના પરિણામ આત્મ સાધનાની ફેવરેબલ છે કે અનફેવરેબલ છે, કે ફેવરેબલ છે એમ જવાબ આપ્યો. અનફેવરમાં નથી જતા પણ ફેવરમાં જાય છે. ચોખ્ખી વાત આ છે જવાબમાં. આત્માની ઓળખાણ અને દેવ શાસ્ત્ર ગુરુની ઓળખાણ ને નિમિત્ત ઉપાદાનનો સંબંધ છે. સંબંધ છે એમ કહો કે સંધિ છે એમ કહો અથવા કારણ કાર્ય પણ છે એમ કહો. નિમિત્ત ઉપાદાનમાં તો કારણ કાર્ય પણ છે કે આત્માની ઓળખાણ એ કાર્ય છે અને દેવ શાસ્ત્ર ગુરુની ઓળખાણ છે એ કારણ છે. શું દેવ શાસ્ત્ર ગુરુની ઓળખાણ નિમિત્તનું સ્થાન છે, આત્માની ઓળખાણ એ ઉપાદાનનું સ્થાન છે એમ છે. કારણ કે બે વચ્ચે તો વ્યવહાર જ જોઈએ ને. પ્રશ્ન એવું થયો છે કે વિરુદ્ધ જાય છે કે અવિરુદ્ધ જાય છે, તો કે વિરુદ્ધ નથી જતો. દેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યેના ઓળખાણ મહિમાના પરિણામો સાધના વિરુદ્ધ નથી જતા, એ સાધનાને અનુમોદે છે, સાધનાને સપોર્ટ કરે છે, સાધનાનું કારણ બને છે એમ છે. વાત છે માટે એમ ચાલે છે. દ્રષ્ટિ જ્ઞાન અને આત્માનો સંબંધ તો સીધો છે. દ્રષ્ટિ પણ આત્માને અવલંબે છે, જ્ઞાન પણ આત્માને અવલંબે છે એટલે એનો સંબંધ તો સીધો છે, પરંતુ આ શુભરાગ વિરુદ્ધ ભાવ છે તો પણ શુભરાગ છે એ દર્શન જ્ઞાન જેવો શુદ્ધ પરિણામ નથી, પણ અશુદ્ધ પરિણામ છે ચારિત્ર ગુણનું. દર્શન જ્ઞાન તો સુધા થઈ ગયા, ચારિત્ર ગુણમાં હજી રાગ વર્તે છે. એટલે રાગ છે એ વિતરાગતાથી વિરુદ્ધ ભાવ છે તો પણ આત્મા સાથે નિમિત્ત ઉપાદાનનો સંબંધ છે, અથવા રાગ સ્વભાવે આત્માથી વિરુદ્ધ હોવા છતાં પણ એનો સ્વભાવ છોડીને એને પ્રવર્તવું પડે છે. એટલે એને ઢસડાવવું પડે છે. એટલે રાગ પણ આત્માનું ભજન કરવા માંડે, પછી સીધું ભજન કરે વિકલ્પ કરીને કે દેવગુરુ શાસ્ત્ર નિમિત્તે કરે, પણ એ આત્માનું ભજન કરવા માંડી જાય. પણ નથી કહેતા કે આમાં બધા એવો સરસ વાતાવરણ જામ્યું હતું કે બચારીના વિરોધી હતા ને તોય તે હારે હિસ્સો હિસ્સો કરતા હતા, જે જેકાર બોલાવતા હતા. એ ફંક્શન હોય બે ચાર માણસ વિરુદ્ધ પાર્ટીના પણ આવી જાય, પછી વાતાવરણ એવું જાણે કે બધા બહુ જોર જોરથી જે જેકાર બોલાવતા હોય જોઈએ તે હાર વાર બોલતા થઈ જાય. એમ દર્શનના આત્માનું પરિણમન કરવા માંડ્યા તો રાગનું રાગ પણ એનો જ વિકલ્પ કરવા માંડ્યો, રાગ પણ ભળતું કામ કરવા માંડ્યો. એમ એટલે એ ખેંચાય છે, એ પણ ઢસડાય છે. એક તો એ પડખું છે, બીજું પડખું એ છે કે ભૂમિકા અનુસાર નો રાગ જો ન હોય, રાગ સાધક દશામાં નાશ પામ્યો નથી તો છે તો ખરો, તો ભૂમિકા અનુસાર નો ચોક્કસ પ્રકારનો હોવો જરૂરી છે. હા, ભૂમિકા છોડીને નીચે નો આવે તો એ ભૂમિકા છૂટી જાય. મુમુક્ષુને મુમુક્ષુને યોગ્ય પરિણામ જોઈએ, જ્ઞાનીને જ્ઞાનીને યોગ્ય પરિણામ જોઈએ, મુનિને મુનિને યોગ્ય પરિણામ જોઈએ. મુમુક્ષુની ભૂમિકામાં દેવશાસ્ત્ર ગુરુ સત્પુરુષ પ્રત્યેનો અનુરાગ હોય અત્યારે, એ જો ન હોય તો એને એનો વિરોધ ન્યાય ભક્તિ આવી જાય, તો મુમુક્ષુ નથી રહેતા. કુટુંબ પરિવાર નો તો છે, હજી તો પડ્યો છે, એ એટલો જોર કરી જાય તો ઓલા બધા ગૌણ થઈ જાય દેવ શાસ્ત્ર ગુરુ, અને કુટુંબ પરિવાર મુખ્ય થઈ જાય, મુમુક્ષુતાનો ત્યાગ થાય, છૂટી જાય. એ તો મુનિ છે, એ મુનિને જો મુનિને પોતાના મુનિ યોગ્ય જો ભાવ હોવા જોઈએ, એથી નીચેના ભૂમિકાના ન હોવા જોઈએ. ભલે જીન મંદિર માં દર્શન કરવા જાય પણ જીન મંદિર નો ફંડફાળો ન કરે પાછા, જીન મંદિર માં દર્શન કરવા જાય વંદન કરે પણ અષ્ટદ્રવ્ય થી પૂજા ન કરે પાછા, એની લિમિટ છે. કમંડળ માં પાણી હોય પણ પરસાન પાણી ન પાય, કેમ કે પોતે પણ પ્રાણ જાય તો એ પાણી પીતા નથી, માટે એનો ન્યાય છે. નહીતર તો હોય કરુણા અંગ તૂટે છે એમ કે બીજા તત્સો મરી જાય તો પછી કે મુનિ કરુણા નથી, તો કે મુનિ ને એકેન્દ્રિય ને કરુણા છે, આ તો પંચેન્દ્રિય છે. એકેન્દ્રિય થી માની ને બધા જીવો પ્રત્યે કરુણા છે. પણ પાણી નો ઉપાય તરફડતો હોય તો કેમ કે પોતાને પ્રાણ છૂટે તો પાણી નથી પીતા, માટે કેમ કે ત્યાં આરંભ સમારંભ નો તો બીજો બીજી વાત ઉભી થઈ જાય છે. પછી આજ પાણી પાય તો કાલ પાણી નું પરબ બંધાવે, એવું વાત ઉભી થઈ જાય પછી એકદમ એમ વણઝાર કેટલી ચાલે એ ખબર છે વિતરાગ દેવ ને. એટલે વિતરાગ દેવ પોતે આ બધું વ્યવહારનું પણ પ્રતિપાદન કર્યું છે, એની પણ મર્યાદાઓ નક્કી કરી છે. એમ વાત છે. એના સ્થાનમાં બીજી વાત મૂકવાનું સામે મૂકવાની કઈ જરૂર નથી. મુનિરાજની ભક્તિ કરો એમ નહીં, હજુ પ્રવચન કરે એને ઉઠે ત્રણ થી ચાર અને ભક્તિ માં બેસે. ભક્તિ નો શુભ રાખશે ને એ છે ને ભગવાન પણ પરદ્રવ છે ને બધું આવી ગયું હોય પ્રવચન માં. પ્રવચન માં બધી વાત આવ્યા પછી પાછી ભક્તિ માં બેઠા હોય. ઘણા ને ન સમજાય એવું લાગે, પણ એ બધું પોતપોતાના સ્થાનમાં હોય છે અને તે ઉચિત જ છે એમ સમજવા યોગ્ય છે. સાધક છે એ પૂર્ણતાનું લક્ષ હોવાથી પૂર્ણતાની જ વાત કરશે કે મારે પૂર્ણ થવું છે, બધા પૂર્ણ થવું જોઈએ. અને પોતે આ સાધક દશામાં અપૂર્ણ હોવાથી એનું આચરણ અપૂર્ણ રહેવાનું, વાત પૂર્ણતા ને આચરણ અપૂર્ણતા નું, એટલે કોઈને શંકા થાય. અને મોટા ભાગના સ્થૂળ બુદ્ધિ વાળા જીવો એ આ શંકા કરી છે કે ભાઈ આ ભાઈ વાત કઈક કરે છે ને વર્તે છે કઈક, આપણને વિશ્વાસ નથી. અથવા એમ કહી તમે વાત કરો કે ન કરો કઈ નહીં, આચરણ કરી દેખાડો અમને, બીજું કઈ નહીં. અમે આચરણમાં માનીએ છીએ, વાતોમાં નથી માનતા. એમ સ્વચ્છંદે પોતપોતાની રીતે જીવો ચાલે છે અને પરિણામે મોક્ષ માર્ગને કે મોક્ષ માર્ગીને સમજી શકતા નથી. કેમ કે એને દરેક પોતાનો સિદ્ધાંત ઘડી લે છે, પોતાની ફૂટપટ્ટીથી માપે છે. મોટાભાગના લૌકિક માણસો તો એમ જ બોલે કે ભાઈ અમે આચરણમાં માનીએ, બાકી વાતો તો બધા કરે છે, આચરણ કોનું છે અમે તો એ જોઈએ છે. તો એ જો કોઈ બાહ્ય ત્યાગવાળા હોય, અભિપ્રાય ભલે વિરુદ્ધમાં હોય, કરપાઈ જાય, ઝૂકી જાય અને ફસાઈ જાય. કેટલીક વાતો અટપટી હોવાથી ઘણા લોકોને નથી સમજાતું. અનાદિકાળથી જીવે શુભ ભાવો કર્યા પણ આત્માને ઓળખ્યો નથી. દેવ ગુરુ શાસ્ત્રનો બહુમાન કરે, મહિમા કરે, સમર્પણ કરે એટલે આત્માને ઓળખી જ જાય એવું કઈ નથી. કારણ કે એ કરી ચૂક્યો છે, એવા શુભ ભાવો કરી ચૂક્યો છે પણ આત્માને ઓળખ્યા નથી. તો ત્યાં પણ શું છે કે દેવશાસ્ત્ર ગુરુ ને ઓળખ્યા નથી ને મહિમા કર્યા છે. ઓળખાણ અને ઓળખાણ ને નિમિત્ત નિમિત્ત એક સંબંધ છે. શુભરાગ થાય માટે જ્ઞાન થાય એવું નથી, જ્ઞાન ને જ્ઞાન ને નિમિત્ત નિમિત્ત એક સંબંધ છે. પૂર્વ પર્યાય ને ઉત્તર પર્યાય, પૂર્વ પર્યાયમાં દેવશાસ્ત્ર ગુરુ નું ઓળખાણ રૂપ જ્ઞાન થાય તો આત્માનું જ્ઞાન થાય, શુભરાગ થાય તો આત્માનું જ્ઞાન થાય એમ નહીં. અનાદિકાળથી જીવે શુભ ભાવો કર્યા પણ આત્માને ઓળખ્યો નથી, તેનું કારણ પોતે આત્માને ઓળખવાનો પ્રયત્ન કર્યો નથી એટલે ઓળખાયો નથી. શુભ ભાવો કર્યા ત્યાં પણ ઓળખાણનો પ્રયત્ન ન કર્યો, અને અહીંયા ઓળખાણનો પ્રયત્ન એક વખત કરે દેવ શાસ્ત્ર ગુરુમાં તો અહીંયા પણ આત્માની ઓળખાણનો પ્રયત્ન થવાનો. કેમ કે ત્યાં તો શુદ્ધાત્મા છે ને અહીંયા પણ શુદ્ધાત્મા છે, તે ઐક્ય થઈ ગયું ત્યાં પછી. શુભ રાગ માં અનાદિકાળ થી પડે રહ્યો છે, અનાદિ થી શુભ રાગ માં પડી રહ્યો છે, પોતાને કારણે પોતે સાચું સમજવાનો પ્રયત્ન કર્યો નથી, શુભ રાગ માં પડી રહ્યો છે તો રોકાઈ ગયો છે એમ કહેવું છે. પોતાને કારણે પોતે સાચું સમજવાનો પ્રયત્ન કર્યો નથી, એમાં બીજા કોઈનું કારણ નથી, કોઈ નિમિત્ત કારણ નથી, ખામી રહી છે એ પોતાની રહી છે. શુભ થી બધું થઈ જાય તેમ માની લીધું છે, શુભ થી બધું થઈ જાય તેવું માની લીધું છે, રોકાણવાનું કારણ નહીં છે, શુભમાં સર્વસ્વ માની લીધું છે. આગળની વાતની ખબર નહીં હોવાથી વિતરાગ માર્ગમાં શુભમાં બધું આવી ગયું એટલે શુભમાં શુભમાં રોકાઈ જાય છે. સંપ્રદાયની સ્થિતિ સ્પષ્ટ જોવામાં આવે છે, સંપ્રદાયમાં બધા શુભની અંદર રોકાયેલા પડ્યા છે, બસ આગળની વાતની કાંઈ ખબર નથી. શું જે સંપ્રદાયમાં આગળની વાત છે એ સંપ્રદાય વાળાને ખબર નથી, બીજાને તો વિચાર એને ખબર ક્યાંથી હોય. પોતાના કારણે એટલે શું છે, બીજાના કારણે એવું કઈ નથી થયું, શુભમાં રોકાણવાનું શુભમાં સર્વસ્વ માન્યું એમાં એને પોતાના સ્વચ્છંદ થી એવી સમજણ કરી છે, બસ આમાં બધું આવી ગયું. મોટા ભક્ત હતા, સત્સંગ અહીંયા ચાલે છે, તમારા સત્સંગમાં આવવું હોય તો ખુશીથી આવજો, તમે અમારા લોકો નો સત્સંગ છે. કૃપાળુદેવ ની ભક્તિ મળી ગઈ છે, હવે અમારે કઈ કરવું નથી. ભક્તિ વાળાને સત્સંગ ની રુચિ ન રહીએ, સત્સંગ વાળાને ભક્તિ ની રુચિ ન રહીએ, એ સ્વચ્છંદ માં પાછો જાય છે. સ્વચ્છંદ થઈ ગયો, ભક્તિ તો સ્વચ્છંદ નિરોધ હોવી જોઈએ, એ ભક્તિ નું સ્વરૂપ છે, સ્વચ્છંદ નિરોધ ભક્તિ, એના બદલે સ્વચ્છંદ વાળી થઈ ગયો. સત્સંગ કરે તો ભક્તિ ભક્તિ શુભ રાગમાં અમારે કઈ પડવું નથી, સત્સંગ કરે અને ભક્તિ આવ્યા વગર અને કોર્ડિનેશન છે. જીવ શું કરે છે, સ્વચ્છંદે ફાવતું લે છે, પોતાની પોતાના રાગને પોતાના રસને પોતાની રુચિને પોષે છે, એ બને, બાકી કઈ વાતમાં માલ નથી.
જે કૃપાળુદેવ એમ કીધું કે પ્રત્યક્ષ સત્પુરુષ નો ગોતો
ના,
એ કૃપાળુદેવ પકડી રહે છે, પ્રત્યક્ષમાં કઈ મહેનત ન કરે છે,
જે કહેવા માંગે છે એને અવગણે છે, કહેવા માંગે છે એને અવગણે છે, ચોખ્ખી વાત છે પણ દેખાતી નથી, સ્વચ્છંદ આડે દેખાતી નથી, કારણ સ્વચ્છંદ છે પોતે અંધત્વને ઉત્પન્ન કરે છે, આંધળાને ન દેખાય એમ સ્વચ્છંદીને પોતાની ભૂલ દેખાય જ નહીં, સ્વચ્છંદીને પોતાની ભૂલ ન દેખાય, પછી ભૂલ નાની હોય તો મોટી એટલે દેખાય જ નહીં, એને એમ થાય હું બધું બરાબર જ કરું છું.
એટલે
અને ક્યારે કેવડો મોટો દોષ કરી બેસે એની કઈનું ભાન કઈ. આજ્ઞા મોટી વાત છે, આજ્ઞા તો દોરડું છે, છોડાય જ નહીં, ગમે તે ઉપર જાય, નીચે હોય તો ઉપર જાય, આજ્ઞા નું દોરડું મુકાય નહીં, દોરડું મૂકે એટલે ઓકે વાત છે. પોતાને કાલને પોતે સાચું સમજવાનો પ્રયત્ન થયો નથી, શુભ થી બધું થઈ જાય તેમ માની લીધું છે. શું રાગમાં કેમ અનાદિથી રોકાઈ ગયો કે સાચું સમજવાનો પ્રયત્ન કર્યો નહીં અને શુભમાં બધું આવી ગયું, સર્વસ્વ બધું મેં કરી લીધું એમ માની લીધું છે, પણ પોતે દ્રષ્ટિ ફેરવે અને આત્માને સાચી વૃત્તિ કરે તો ઓળખાણ થાય. દ્રષ્ટિ ફેરવે એટલે દ્રષ્ટિકોણ ફેરવે, રાગ ઉપરની દ્રષ્ટિ છે ઉઠાવી લે, એનું મહત્વ ન રખે, ન રાખે. ખરેખર તો એમ આવવું જોઈએ કે મોક્ષ માર્ગ મળ્યો નથી, નિરાવરણ દશા થઈ નથી, તો મેં જે કઈ કર્યું હોય એની કઈ કિંમત મારે આંકવા જેવી નથી. પછી શુભરાગ કર્યો હોય, સમર્પણ કર્યું હોય, જ્ઞાન કર્યું હોય, સ્વાધ્યાય કર્યો હોય, સત્સંગ કર્યો હોય, શાસ્ત્રો વાંચ્યા હોય, ગમે એ કર્યું હોય, મને માર્ગ મળ્યો નથી એટલે મેં કઈ હજી કર્યું નથી. એને કઈ એને કર્યું છે એનું મૂલ્ય આવવું ન જોઈએ, જો આવે તો અટકે, આગળ ન જઈ શકે, મોક્ષ માર્ગ સુધી પહોંચી ન શકે. દેવશાસ્ત્ર ગુરુને બહાર થી ઓળખ્યા પણ યથાર્થ ઓળખે તો આત્માને ઓળખ્યા વગર રહે નહીં. આ વાત પાકી યથાર્થ ઓળખ્યા સ્વરૂપ ની ઓળખાણ ન થાય, સ્વરૂપ ની ઓળખાણ ન થાય એમ. એટલે ભાવને ઓળખાણ ને ભાવ ભાષણ કહેવામાં આવે છે. ભાષણ એટલા માટે કહેવામાં આવે છે કે એ ઓળખાણ માં એ ભાવ ભાષણ માં એ અંગેની ફિલિંગ ઉત્પન્ન થાય છે. ખુલામાં માત્ર વિકલ્પ વિચાર છે, આમાં ફીલ થવા માંડે, સીધો વિતરાકતાનો મહિમા આવે. ઓળખાણ થાય તો મહિમા અંદર થી આવે. એ ઓળખાણ કારણ છે, જેમ કે જ્ઞાન છે ને, ઓળખાણ જ્ઞાન છે ને, સ્વરૂપ ની ઓળખાણ પણ જ્ઞાન છે, એટલે એને અનુસંધ સુભરાગ છે અને કારણ નથી બદલી દીધું, આ ઓળખાણ અને ઓળખાણ ને કારણ દીધું છે. કેમ કે અનંત વાર સુભરાગ કર્યો દેવગુરુ શાસ્ત્ર નો, ઓળખાણ નથી કરે એમ છે. બધા જ્ઞાનીઓ નો એક જ મત છે, ત્રણેય કાળના જ્ઞાનીઓ નો એક મત છે અને એક અજ્ઞાની ના અનેક મત છે. અનેક અજ્ઞાની ના તો અનેક હોય છે, પણ એના પોતાના જ અભિપ્રાય નું ઠેકાણું છે. ઘડીક આમ મત આપશે ને ઘડીક આમ આપશે, પોતે મત આપ્યો હશે તે વિરુદ્ધ મત આપી દેશે પાછો, એને ખબર નહીં રહે શું હું પોતે જ વિરુદ્ધતા કરું છું. અને આત્માને ઓળખે તો ભગવાનને ઓળખ્યા વગર રે નહી, એવો સંબંધ છે. વિજ્ઞાન નિમિત્ત ઉપાદાન નો સંબંધ છે. 164 છે, 165. જીવ બહારનું કામ તો બધું કરી લે છે, આ કરતો નથી, તો અંતરમાં જવા માટે વિશેષ પ્રેરણા આપવા કૃપા કરશો. બહારનું એટલું કરી લે છે, અંતરનું કરતો નથી, દિશા બદલતો નથી. પરિણામનું બાહ્ય પરિણામે જે પ્રકારે બાહ્ય ધર્મ સાધન થયા તે બધા મુનિ દશા યોગ્ય કરી ચૂક્યો છે. જે અંતર્મુખ થયો નથી, તો એ વિષયમાં અંતર્મુખ થવા સંબંધમાં પ્રેરણા માંગી છે. એટલે એમાં શું છે કે તારું વજન છે એ સ્વરૂપ ને ઓળખવા બાજુ નું આવવું જોઈએ. નહીતર શું છે કે તમને દેવગુરુ શાસ્ત્ર ની ભક્તિ ને પૂજા ને બધું કરી લેવા દો, પછી એના આત્માને ઓળખાણ કરશો. એમ લોકો એવી રીતે શુભ રાજની પ્રધાનતામાં આવી જાય છે. ગુરુદેવને જ્ઞાનની પ્રધાનતા કરાવે છે, આત્મજ્ઞાનની પ્રધાનતા કરાવે છે. એટલે ત્યાં શું છે કે ત્યાં સામે એવો જીવ લીધો છે ગુરુદેવે, કે જેને દેવ શાસ્ત્ર ગુરુની ભક્તિ પણ છે અને ઓળખાણ છે પણ છે, અને તું તારી ઓળખાણ કરી લે. એની મુખ્યતા કરે, એની મુખ્યતા કરે, એવું એક ન્યાય છે. આમ કે પહેલા તો કરું, પહેલા તો આ કરું, પહેલા તો આ કરું, એમ અમુક કાર્યો પહેલા કરું, એ તે કાર્યોમાં અટકવામાં એવું કારણ, એવી પરિસ્થિતિને કારણ ઊભું કરે છે કે જે કારણ અને સાધન છે એ કારણ અને સાધન એના સ્થાનમાં રહેતા નથી. સાધન સાધ્યનું સ્થાન પકડે એટલે વિપર્યાસ ઊભો થાય, ત્યાં અટકે. સાધન સાધન ના સ્થાન માં રહેવું જોઈએ, સાધન ના સ્થાન માં નહીં આવવું જોઈએ. એટલે પૂર્ણતાનું લક્ષ્ય પહેલા બંધાવે છે, શરૂઆત માટે. એની પાછળ ગંભીરતા તો ઘણી છે, સિદ્ધાંત પાછળ ગંભીરતા ઘણી છે, ગંભીરતા છે. અને આ ભૂલ મોટા ભાગે સાધન ને ગ્રહણ કરવા વાળાને આ ભૂલ મોટા ભાગે થઈ છે. આપણે સત્સંગ સાધન છે, ઉત્કૃષ્ટ સાધન સત્સંગ છે. તો એ બાબતમાં આપણે જે પ્રવૃત્તિ કરતા એમાં શું વિચારવું જોઈએ? બીજા સાધનોમાં બીજા અટકે છે ને કે આપણે પંચાત કરવાની જરૂર નથી, આપણે સત્સંગ કરીએ છીએ. તો પછી એ સત્સંગનો એવા પ્રકારે રાગ રહે અને એ સત્સંગ રૂટીન થઈ જાય તો એ બાહ્ય સાધનમાં અટકો એનું સાધ્ય થઈ ગયું. પછી કહેશે કે નહીં હવે એક કલાક કરીએ છીએ ને બે કલાક કરો, બે કલાક કરીએ છીએ ચાર કલાક, ચાર કલાક કરીએ છીએ ને હજી એક કલાક વધારો, પાંચ કલાક હજી એક કલાક વધારો. પછી જાણે એ જ સાધ્ય છે એવું થઈ જાય. આમાં ભૂલ થવાના પ્રકાર છે, આ બધા અનેક પ્રકારે ભૂલ થાય છે. કોઈ પણ વિષય, કોઈ પણ સાધન રૂટીન નો બની જવું જોઈએ. પછી એક કલાક કરો, ત્રણ કલાક કરો, એ મટીરિયલ છે, એનો કોઈ નિયમ નથી. રૂટીન થઈ જવું જોઈએ, નહીં તો યંત્રવત થઈ જશે. ચાલ રોજ કલાક બેસી જવાનો કે બે કલાક બેસી જવાનો, એમ નહીં થવું. હવે શું છે, જ્ઞાની ની એવી આજ્ઞા છે કે સત્સંગ તો નિયમિત કરવો, સત્સંગને ગૌણ કરવો નહીં, અથવા નિયમિતપણે આરાધવો, એમાં અનિયમિતપણું થવા દેવું નહીં. તો એને ડિફરન્શિયેટ કેવી રીતે કરવો? કે એક કોર્સે તમે કહેશો કે નિયમિત કરવું, બીજી કોર્સે કહેશો કે રૂટીન ન થવું જોઈએ. વાત બધી એની ભેદરેખાઓ બધી સૂક્ષ્મ છે આવી, આવા બધા કારણો. એનું શું કરવું? જે નિયમિત કરવો છે એ તો એક સામૂહિક પ્રક્રિયાને હિસાબે છે. સામૂહિક સત્સંગ છે એમાં નિયમિતતા જો ન જળવાય તો કોઈ વ્યવસ્થા નહીં રહે. કોઈ નિયમિતતા જળવાય એટલે એ રૂટીન થઈ જાય એમ ન થવું જોઈએ. આપણે આ ભેગા થવાનો ટાઈમ છે, આજ છે નું આપણે બેસીએ, એટલે રૂટીન ન થવું જોઈએ. અને સામૂહિક કોઈ પણ પ્રોગ્રામ છે એ નિયમિતતા વગર જળવાય નહીં. બધાને ઠીક પડે એમ આવે તો એ વસ્તુ કઈ ઊભી થાય નહીં. સામૂહિક પ્રયત્ન કઈ થાય નહીં સમજવાનો, ભેગા જ ન થાય. કોઈ ગમે તારે આવે, કોઈ ગમે તારે જાય, વાત ચાલે નહીં. ઠીક ધારે એ જે નિયમિતપણું છે એ સામૂહિકતાને જાળવવા માટે છે, નિયમિતતા જાળવવા માટે, રૂટીન બનાવવા માટે નથી. કે તમારી ઉદયમાં, તમારા ઉદયમાં લાગુ કરો તો પછી તમારે, તમે ક્યાં એક કલાક સત્સંગ કરો છો? તમે રાખો દે સત્સંગ કરો છો, તો તમે સત્સંગને સાધન બનાવ્યું. કેમ કે એથી આગળ જવા માટેનું જે તમારું સાધ્ય છે એ દિશામાં તમારા પરિણામોની પ્રવૃત્તિ ચાલુ થઈ. સત્સંગ અર્થે સત્સંગ નથી, જેમ બાહ્ય ત્યાગ અર્થે બાહ્ય ત્યાગ નથી, અંતર ત્યાગ અર્થે બાહ્ય ત્યાગ ઉપકારી છે. એમ આત્મકલ્યાણના સાધ્ય કરવાનું છે એના અર્થે આ સાધન છે, સાધનના અર્થે સાધન નથી. એવું લક્ષ્ય પહેલેથી હોવું જોઈએ. જીવ બહારનું કામ બધું કરી લે છે તો બાહ્ય સાધન તો કરી લે છે, અંતર્મુખ થતો નથી. તો શું છે, પહેલેથી જ એનું લક્ષ્ય અંતર્મુખ થવાનું નથી. એની અંતરાત્મ વૃત્તિ નથી, બહિરાત્મ વૃત્તિ છે. અને બહિરાત્મ વૃત્તિ એ બાહ્ય સાધનો અને બાહ્ય કાર્યો ધર્મના ક્ષેત્રમાં કરે છે, કર્યા છે. અંતરાત્મ વૃત્તિ હોય તો એનું લક્ષ્ય હોય ને એના એના પાયા એ ગોતે, એના ઉપાય ગોતે, એની ખોજ એને ચાલતી. બારમાં બધું કરે તો પણ એની અંતર ખોજ શોધ ચાલી ન જાય. કીધું છે બેન શ્રી, ચાલી ન જાય. ભલે મોક્ષ બધું કરે, શાસ્ત્ર અધ્યાય કરે, પૂજા ભક્તિ કરે, મોક્ષ ને યોગ્ય બધી પ્રવૃત્તિ કરે, પણ એની અંતર શોધ ચાલી ન જાય. એને અંતર્મુખ થવું છે એ વાત પહેલેથી લક્ષ્યમાં રાખી છે. અસંગ થવા માટે સત્સંગ છે. એમાં શું અભિપ્રાય છે? એટલે પહેલેથી અંતર્મુખ થવું એ અભિપ્રાય નો અભાવ છે, યથાર્થ અભિપ્રાય નો અભાવ છે. એટલે આ બધું કેવા કરવું એવો અભિપ્રાય છે, જે કરે છે તો કેવા કરવું. જેમ કે ભક્તિ કરે છે, હવે અમુક સંસ્થાઓ એવું થઈ જાય કે ચાલો સવારના 5 થી રાતના 9 સુધી જુદા જુદા ટાઈમે ભક્તિના પ્રોગ્રામ ચાલ્યા જ કરે, કેમ ભક્તિને સાધન માન્યું. નાની હોય કહ્યું છે ભક્તિ સાધન છે, કઈ ભક્તિ? ગાયા કરવું એનું નામ ભક્તિ છે એવું નાખી દો. ભક્તિ તો કઈ રાગની પર્યાય છે કે ભજન અને ગીતની પર્યાય છે એવું થોડું છે? ભક્તિ તો જ્ઞાનની પર્યાય છે, જ્ઞાનની પર્યાય. યથાર્થ ન સમજે તો એ રસ્તે ચડી જાય છે. અંધારામાં ગોળીબાર કર્યા કરો, કોને વાગે? પોતે પૂર્ણ સિદ્ધિ નું લક્ષ્ય કર્યું છે એ દિશામાં કઈ કરે છે કે બસ આ સત્સંગ કરવાનું કીધું છે માટે આપડે કરી દઈએ છીએ એમ ચાલે છે? આગળ ન હાલે તો રૂટીન થઈ જ જાય, બીજું શું થાય? એ તો એને પકડી રાખ્યું છે, સત્સંગ તો છોડાય નહીં, બરાબર છે? સત્સંગ છોડાય નહીં તો સત્સંગ તો કરવાનો જ છે. એમ કે સત્સંગ કરવો એમ નહીં, યથાર્થ સત્સંગ કરી અને આગળ જવું એમ વાત છે એની અંદર. એ તો 5 મહિના થયા છે તો સત્સંગ થઈ ગયો એમ ન લાગે. સીધો પ્રશ્ન એ છે કે સત્સંગ આગળ હાલવા માટે છે કે સત્સંગમાં રોકાવા માટે સત્સંગ છે? આગળ હાલવા માટે તો ક્યાં રોકાઈ ગયો? જેના ઉપર આખા વિકાસ નો, મુમુક્ષુની ભૂમિકાના વિકાસ નો આધાર રહેલો છે. એક જ મુદ્દો એવો છે, તો મુમુક્ષુ નો વિકાસ થાય, એની ભૂમિકામાં ઉત્તરો ઉત્તર વૃદ્ધિ થાય, કોઈ રીતે ન
થાય.
એટલું જ નહીં, પ્રયોજન ની પકડ જોરદાર હોવી જોઈએ, નહીતર અપ્રયોજનભૂત વિષય ઘણો આવતો હોય છે પોતાના માટેનો, અને જીવ ત્યાં મુખ્યતા આપી દે છે અને રોકાઈ જાય છે અને પ્રયોગ છૂટી જાય છે, પ્રયોજનમાં અંદર થઈ જાય છે. એ પકડ બહુ સારી આવી જોઈએ પ્રયોજન. પોતાની ભૂમિકાની વાત સ્પષ્ટ હોવી જોઈએ, પોતાના પ્રયોજન શું છે એ વાત સ્પષ્ટ હોવી જોઈએ, અને એની પકડ એના રહેવી જોઈએ. તીક્ષ્ણ અને સૂક્ષ્મ જેટલું હોય આગળ ચાલે. લાગુ કરવાનું થાય નહી, લાગણ વધી શકે નહીં, પ્રયોજન માં ચૂકે ને અધર થઈ જાય, પછી આગળ વધવાની વાત રહી ગયા. સમાધાન. ગુરુદેવે આંગળી ચીંધીને માર્ગ બતાવ્યો છે કે તું સ્વભાવને રસ્તે જજે. પણ ગુરુદેવ કે દેવ ગુરુ કે શાસ્ત્ર કોઈ ચલાવી ન દે, ચાલવાનું પોતે છે. અને પાત્ર જીવને એ વાત પહેલેથી સમજમાં છે કે ગુરુને હું શોધું છું એ મને સાચે રસ્તે આંગળી ચીંધશે, ચાલવાનું મારે જ છે, એને પહેલેથી ખબર છે, તો જ એની પાત્રતા ગણાય. બાકી તમે મારું કરી દો, તમે મારું કરી દો, મેં તમારા ખોળે માથું નાખી દીધું છે, હું તમારા ચરણમાં આવ્યો, હવે તમે મારું તમે બધું કરી દો, એનો અર્થ કે તારે કરવું નથી ને એની પાસે કરાવવું છે. તો એ વાત પણ વિપરીત છે. એટલા માટે વિપરીત છે કે પોતે તો કામ કરવું કરે કે કરાવે, પોતે કામ કરે કે પોતે એની પાસે કરાવે, પોતે સેવક છે તો સેવા કરે કે સેવા કરાવે, આ તો સેવા કરાવવાની વાત છે. હું તમારી સેવા કરું, તમે મારી સેવા કરો, બાર્ટર સિસ્ટમ. હું તમારી સેવા કરું છું માટે તમે મારી સેવા કરી દો. પાત્ર જીવ ને પહેલેથી એ બેંસરી લીધું છે, પાત્ર જીવ પહેલેથી એમ જ વિચારે છે, કામ તો મારે જ કરવાનું છે, પુરુષાર્થ મારે જ કરવાનો છે, મારું કામ મારે જ કરવાનું છે, ગુરુ કઈ મારું કામ ન કરી દે અને મારા ગુરુ ને કામ સોંપાય પણ નહીં. તો ઘરે મોટા મહેમાન આવ્યા હોય એને હાથમાં આવણી આપવા જેવું થાય, તમે આવ્યા છો, તમારું અમે બહુ સ્વાગત કર્યું, હવે અમારા ઘરની હિંજવારી કાઢો. એ દ્રષ્ટાંત એટલા માટે છે કે જે દોષ કાઢવા છે તો કચરો કાઢવાનો છે, તો કચરો તારે હાવણી લઈને કાઢવાનો કે એની ભાઈ હાવણી લેવડાવવાની, તારે શું કરવું છે? ગુરુને બેસાડ્યા ગુરુના સ્થાને, મોટી પદવી આપી, સારું સિંહાસન આપ્યું, પછી હાથમાં હાવણી પકડાવાય કલ્પના કરે, અપેક્ષા રાખ, એ સમજણ વગર ની વાત છે. શાસ્ત્ર ગુરુ પ્રત્યેના પરિણામ નિમિત્ત પરક પરિણામ હોવા છતાં પણ ઓળખાણ પૂર્વક યથાર્થ ભાવે હોવાથી દ્રષ્ટિ અને સાધના ને અનુકૂળ છે. પ્રતિકૂળ નથી. એમ સમજવા યોગ્ય છે.